અકસ્મય અઠવાડિયાના ત્રીજા દિવસે, મંગળવારના દિવસે ફરીથી એકવાર હું તમારું ધ્યાન બાઇબલના વચનો તરફ દોરવા માગું છું. અને ગત દિવસોમાં મેં તમારી આગળ બે પ્રશ્ન રજૂ કર્યા હતા. એક તો પહેલા ખજૂરીના રવિવારે પ્રશ્ન હતો કે શું ઈસુ તમારી માટે રડી રહ્યો છે, અને ગઈકાલે બીજો પ્રશ્ન મેં તમારી સમક્ષ મૂક્યો હતો, અને એ તો એ હતો કે શું તમારા જીવનમાં પ્રભુ માટે ફળ છે કે નહીં. આજે ફરીથી એકવાર તમારી સામે હું બીજા બે પ્રશ્ન મૂકવાનો છું, અને બે પ્રશ્નો એટલા માટે કે આ બે પ્રશ્ન એકબીજાની સાથે જોડાયેલા છે. અને જ્યારે આપણે આ મંગળવારના દિવસે આવીએ છીએ, જ્યારે તે પહેલું જે કસ્મય અઠવાડિયું હતું, જ્યારે પ્રભુ બાપ આ પૃથ્વી પર હતા અને તેમના છેલ્લા દિવસો આ પૃથ્વી પર હતા, ત્યારે આ મંગળવારના દિવસે જે શિક્ષણ તેમણે આપ્યું તેની તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. અને આજનો આપણા જે પ્રશ્ન છે, આજનો આપણો પહેલો પ્રશ્ન એ છે કે શું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અધિકાર તમે ઓળખો છો? શું પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા જીવન ઉપર અધિકાર છે કે નહીં? આ પ્રશ્નનો ઉત્તર આપવો બહુ જરૂરી છે. અને જો આ પ્રશ્નનો ઉત્તર તમે એ પ્રમાણે આપતા હોય કે હા, તો પછી બીજો પ્રશ્ન ઊભો થાય છે કે તો શું તમે તેમની આજ્ઞા પ્રમાણે જીવન જીવો છો? અને આજે જે પ્રભુના વચન તરફ હું તમને દોરી જવાનો છું, તેમાં આપણે એક દ્રષ્ટાંત જોઈશું અને એક જે બનાવ બની ગયો તે જોઈશું, અને આપણને આ બે પ્રશ્નોનો ઉત્તર આપવા માટે તે સહાય કરશે. તમારા પવિત્ર શાસ્ત્ર તમે ખોલો, માથીની લખેલી સુવાર્તા અને તેનો 21મો અધ્યાય અને 23-32 કલમ પર આજે આપણે મનન કરીશું. પહેલાં હું 23-27મી કલમ વાંચીશ અને ત્યારબાદ આપણે આગળ વધીશું. તો ત્યાં આપણને એમ કહેવામાં આવે છે કે પછી મંદિરમાં આવીને તે બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકો તથા લોકોના વડીલોએ તેમની પાસે આવીને કહ્યું કે તું કયા અધિકારથી એ કામો કરે છે, અને એ અધિકાર તને કોણે આપ્યો? આપણે આગળ વધીએ એ પહેલાં અમુક ચોખવટ કરવા માગું છું. હું અહીંયા જ્યારે લખવામાં આવ્યું છે કે પછી મંદિરમાં આવીને તે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આપણે ગઈકાલે શીખ્યા તે પ્રમાણે પ્રભુ બાપે મંદિરની સફાઈ કરી છે. જે ત્યાં જે ધંધો ચાલી રહ્યો હતો, જે ગેરકાનૂની કામ ચાલી રહ્યા હતા, તેઓ લોકોને હાંકી કાઢ્યા છે. અને હવે જ્યારે ફરીથી મંદિર એકદમ સ્વચ્છ છે, ત્યારે તેઓ પાછા આવીને ફરીથી પ્રભુનો સંદેશો બોધ આપવાનું શરૂ કરે છે. અને તેની તે જોઈને જે મુખ્ય યાજકો હતા તથા જે વડીલો હતા, તેઓ પ્રશ્ન કરે છે કે તું કયા અધિકારથી એ કામ કરે છે. હવે જ્યારે આપણે અધિકાર શબ્દ વાપરીએ, તો અધિકાર શબ્દ એક પરવાનગી સૂચવે છે. જે અધિકારી માણસ હોય તેના હાથમાં અમુક સત્તા હોય છે, તે શક્તિ સૂચવે છે, તે શાસન અને નિયંત્રણ અને પ્રભાવ સૂચવે છે. જ્યારે કોઈની પાસે સત્તા હોય છે તો તેનો અર્થ એ છે કે તે અન્ય લોકોની કરતાં જરા ઊંચો છે, તે લોકોની ટોચ ઉપર છે, તેઓનો આગેવાન પણ કહી શકાય. અને તે ધોરણથી એ વ્યક્તિની પાસે એક જવાબદારી હોય છે, તેમનો નિર્ણય લેવાની જવાબદારી હોય છે, ચુકાદો આપવાની જવાબદારી હોય છે. તે એ જે સ્થાન છે તેમાં તે તરીકે તમે અધિકાર મળે છે. અને જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરીએ તો આ અધિકારની વાત વારંવાર શાસ્ત્રમાં લખવામાં આવી છે. જો તમે માથીનું લખેલી સુવાર્તા તેનો 28મો અધ્યાય અને 18મી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું, આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. આકાશ અને પૃથ્વીની જ્યારે આપણે વાત થાય તો બીજું કોઈ એવું વ્યક્તિ છે જ નહીં કે જેની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતાં વધારે અધિકાર હોઈ શકે. અને આ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી કહેતા, પણ હું તમને બીજી એક બે કલમ બતાવવા માંગુ છું. જો આપણે માથીનું લખેલી સુવાર્તા અને તેનો 7મો અધ્યાય અને 28મી કલમ વાંચીએ, જે પર્વતો ઉપરનો જે સંદેશો હતો અને ત્યાં શું લખવામાં આવ્યું છે, અને ઈસુએ એ વાતો કહી રહ્યા ત્યારે એમ થયું કે લોકો તેમના ઉપદેશથી અચરત થયા, કેમકે શાસ્ત્રીઓની જેમ નહીં પણ જેને અધિકાર હોય તેની જેમ તેઓ ઉપદેશ કરતા હતા. આપણે તમને બીજી એક જગ્યાએ આ જ વચન હું તમને બતાવવા માંગુ છું. આપણે માર્કની લખેલી સુવાર્તા અને તેનો 1મો અધ્યાય અને 22મી કલમ જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે, અને તેઓ તેમના ઉપદેશથી નવાઈ પામ્યા, કેમકે શાસ્ત્રીઓની જેમ નહીં પણ જેને અધિકાર હોય તેની જેમ તેમણે તેઓને ઉપદેશ આપ્યો. અને ત્યારબાદ જો તમે 23, 24, 25 કલમ વાંચો તો ત્યાં એક માણસ અશુદ્ધ આત્માથી, જે અશુદ્ધ આત્મા જેનામાં છે તેવા માણસની આપણને ઓળખાણ આપવામાં આવે છે. અને જ્યારે ઈસુ બાપ તેને સાજો કરે છે ત્યારે આપણે જો 27મી કલમમાં ત્યાં શું વાંચીએ છીએ, અને બધા એવા નવાઈ પામ્યા કે તેઓ અંદરોઅંદર પૂછવા લાગ્યા, આ શું છે? આ તો નવો ઉપદેશ છે, કેમકે અધિકારથી તે અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે અને તેઓ તેનું માને છે. અશુદ્ધ આત્મા પર પણ પ્રભુને અધિકાર હતો. અને જ્યારે આપણે સુવાર્તા વાંચીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પૃથ્વી પરની જ્યારે આપણે સેવા જોઈએ તો આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે સર્વ અધિકાર હતા. તેઓને શિક્ષણ આપવાનો અધિકાર હતો, તેમને નિયમ ઉપર અધિકાર હતો, તે ન્યાય પર તેઓને અધિકાર હતો, અનંત જીવન પર તેમને અધિકાર હતો, અશુદ્ધ આત્મા પર તેમને અધિકાર હતો. સર્વ અધિકાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવામાં આવ્યા હતા. અને જ્યારે આપણે આ વસ્તુ સમજીએ છીએ ત્યારે અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તું કયા અધિકારથી એ કામો કરે છે, એક આશ્ચર્યકારક પ્રશ્ન છે. અને આ પ્રશ્ન દરેકના હૃદયની હાલત બતાવે છે, હૃદયની જે પરિસ્થિતિ છે, આપણા હૃદયમાં જે અંધકાર છે તે આ પ્રશ્ન દ્વારા તેની રજૂઆત થાય છે. અહીંયા જ્યારે એમ કહેવામાં આવે છે કે તેઓએ પૂછ્યું કે તું કયા અધિકારથી એ કામો કરે છે, તો આ જે ગઈકાલે જે આપણે શીખ્યા એ કામની વાત નથી થતી, પણ છેલ્લા 3 વર્ષથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શિક્ષણ આપી રહ્યા છે, જે ચમત્કાર કરી રહ્યા છે, જે બોધ આપી રહ્યા છે, જે આ લોકોને ઉપદેશ આપીને જે પસ્તાવાનું જે કહી રહ્યા છે, તે સર્વ બાબતો એમની જે 3 વર્ષની જે આ પૃથ્વી પરની સેવા હતી, જે મિનિસ્ટ્રી હતી, તેને લઈને આ લોકો આ પ્રશ્ન પૂછે છે કે કયા અધિકારથી તું બધાને મંદિરમાંથી હાંકી કાઢે છે, કયા અધિકારથી તું એમ કહે છે કે આ તો લૂંટારાની કોતર છે, કયા અધિકારથી તું માદાઓને સાજો કરે છે, કયા અધિકારથી ભૂતો તું કાઢે છે. અને પછી પૂછે છે કે અને એ અધિકાર તને કોણે આપ્યો છે. આ યહૂદી લોકોના એ સમાજમાં એ પ્રમાણેની વ્યવસ્થા હતી કે કોઈ પણ માણસ રાબાઈ કે શિક્ષક તેમની મંજૂરી વગર બની શકે નહીં. જે 70 જેને સેનહેડ્રિન કહેવામાં આવે છે તેમની મંજૂરી વગર, અને એ લોકોએ જો સત્તા આપી હોય કે સર્ટિફિકેટ આપ્યું હોય તો જ કોઈ માણસ રાબી બની અને શિક્ષણ આપી શકે. જ્યારે આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર કોઈ એવો બીજો શિક્ષક હતો નહીં કે કોઈ રાબી હતો નહીં. જે પણ રાબી તે વખતે હતા તેઓ તેમની ઉપરના જે શિક્ષક હતા અને એ શિક્ષક તેમની ઉપરના જે રાબી હતા અને એની ઉપર જે પરંપરાથી જે ચાલતું આવતું હતું તે પ્રમાણે તેઓને શિક્ષણ મળતું હતું. અને એથી જ કરીને આપણે જે કલમ વાંચી તેમાં લખ્યું છે કે તે આ શાસ્ત્રીઓનું જેમ નહીં, એકના એક સંદેશા, એકનું એક શિક્ષણ, એકની એક સમજણ નથી. આ તો એક દૈવ્ય જ્ઞાનથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત શીખાડતા હતા. અને તેથી કરીને આ પ્રશ્ન અધિકાર એક કામો કરે છે અને એ અધિકાર તને કોણે આપ્યો છે? અને આ સમયે આ જ પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું કે શું જેવી રીતે યહૂદીઓ પ્રભુના અધિકારને નથી ઓળખતા, શું તમે તમારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના અધિકારને ઓળખો છો? કે તમે પણ યહૂદીઓ અને જે વડીલો છે અને યાજકોની જેમ પ્રશ્ન કરો છો કે તને મારા જીવન પર કોણે અધિકાર આપ્યો? અને જો વાલાઓ તમારું એવું વર્તવ્ય હોય તો તમને અફસોસ, અફસોસ અને અફસોસ છે. કારણ કે સર્વ અધિકાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવામાં આવેલો છે. જીવન તથા મરણ તેમના હાથમાં છે. અને જો તમે એ અધિકારને નથી ઓળખી શક્યા તો હજુ પણ તમે ખોવાયેલા છો. જે બે પ્રશ્ન આજની પહેલાં મેં તમને પૂછ્યા હતા તે પ્રશ્નો તમારા જીવનમાં નકારાત્મક છે. હા, ઈસુ આજે પણ તમારી માટે રડી રહ્યો છે. અને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે પ્રભુ ઈસુ તેઓને ઉત્તર સીધો સીધો આપતા નથી, પણ જુઓ શું કહે છે કે ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે હું પણ તમને એક સવાલ પૂછીશ. પ્રશ્નનો જવાબ પણ પ્રશ્નથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. આ એક જાતની ગળમથલ ખોટો શબ્દ છે કે વિવાદમાં ઉતરવા માટે આવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જવાબ નથી આપતા. પણ તેઓ આ યાજક અને વડીલોને તેમનું જે હૃદય છે તેને તપાસવાની એક તક આપે છે. ફરીથી એમને આ એમનું હૃદય તપાસવાની, પસ્તાવો કરવાની એક તક આપે છે. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રમાણે કહે છે, હું પણ તમને એક સવાલ પૂછીશ, તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને કહીશ. જે બાપ્તિસ્મમાં યોહાન કરતો હતો તે ક્યાંથી હતું? આકાશથી કે માણસોથી? ત્યારે તેઓએ અંદર અંદર વિચાર કરીને કહ્યું, જો આપણે કહીએ કે આકાશથી તો તે આપણને કહેશે કે ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહીં, અને જો આપણે કહીએ કે માણસોથી તો લોકોથી આપણે બીહીએ છીએ, કેમ કે સૌ યોહાનને પ્રબોધક માને છે. પછી તેઓએ ઈસુને ઉત્તર આપ્યો, અમે નથી જાણતા. ઈસુએ પણ તેઓને કહ્યું કે હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને નથી કહેતો. બહુ સહેલો પ્રશ્ન પ્રભુ બાપે તેઓને પૂછ્યો હતો, પણ તેઓની માટે એક જાતની કટોકટી ઊભી થઈ ગઈ. કારણ કે તેમને સત્ય જાણવામાં કોઈ રસ હતો નહીં. તેઓને જે સત્ય હતું તે જાણવું નહોતું. તે પોતાની સત્તાના જે સત્તા હતી તેની પાછળ તેમાં તેઓ એવા રચ્યા પચ્યા હતા, અને તેનું જે ગર્વ હતું તેવું તેમના માથા પર એવું ચડેલું હતું કે તેમનું જે સત્ય તેમની આગળ હતું તે તેઓ જોઈ શકતા હતા નહીં. અને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો અને તેઓને કોઈ એવો રસ નહોતો કે તેઓ જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે કયા અધિકાર અને કોણે તે અધિકાર આપ્યો છે. કારણ કે જો 3 વર્ષથી તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે સંદેશા હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે કાર્યો હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોકોના જે જીવન બદલી નાખ્યા હતા તેની ઉપર લક્ષ આપ્યું હોત તો તેઓ જાણતા હોત કે આ તો બીજું કોઈ નહીં પણ દેવનો દીકરો છે. યોહાનની સુવાર્તા તેનો 5મો અધ્યાય ને તમે માનું છું કે 30 કલમ પછી જો તમે વાંચશો તો આ જ વસ્તુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને કહે છે કે જો તમને મારા શબ્દો પર મારા ઉપદેશ ઉપર વિશ્વાસ ના હોય તો તમે મારા કાર્યોની સામે જુઓ. હું જે કાર્ય કરી રહ્યો છું તે દેવ સિવાય બીજું કોઈ કરી શકે નહીં. પણ છતાં આટલા બધા પુરાવા હોવા છતાં તેઓના હૃદય એટલી હદે કઠણ થઈ ગયા હતા કે જે તેમની સામે હતું તે તેમને સ્વીકારવું હતું નહીં. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રશ્ન તેમને પૂછે છે ત્યારે તેઓ હચબચી જાય છે. તેઓ એમ કહી શકતા નહોતા કે આ યોહાનનું જે બાપ્તિસ્મા હતું તે માણસો તરફથી હતું, કારણ કે જે આજુબાજુ જે ટોળું હતું તેનાથી તેઓ બીતા હતા, તેઓ ડરપોક હતા. તેઓને ખબર હતી કે આ જે ટોળું છે, આ જે લોકો છે તે યોહાનને એક પ્રબોધક તરીકે ગણતા હતા. યોહાનનું બહુ માન હતું અને તેમને ખબર હતી કે જો અમે એમ કહીશું કે આ એન યોહાનનું બાપ્તિસ્મા માણસો તરફથી હતું તો અમે તેમની નજરમાં નીચા ઉતરી જઈશું, કદાચ તેઓ અમારી સત્તા પણ અમારી પાસેથી લઈ લે અને કદાચ અમને અહીંયા મારે પણ ખરા. અને બીજી બાજુ તેઓ એમ પણ ન કહી શકતા કે બાપ્તિસ્મા દેવ તરફથી છે, કારણ કે જો એ કહે તો એમનો જે દંભીપણું હતું તે ઉઘાડું પડી જાય. કારણ કે જો તેઓ એમ કહે કે યોહાનનું બાપ્તિસ્મા સ્વર્ગથી હતું, દેવ તરફથી હતું, તો બીજો પ્રશ્ન એ ઊભો થાય તો તમે કેમ તેના પર વિશ્વાસ ના કર્યો? અને જો એ પ્રશ્નનો તે જવાબ આપતા હોત, આ પ્રશ્નનો જવાબ તેમણે આપ્યો હોત અને જો એમ કીધું હોત કે યોહાનનું બાપ્તિસ્મા દેવની તરફથી છે તો તેઓને ખબર પડેત કે ઈસુ એ જ દેવનું હલવાન છે. કારણ કે યોહાનનું પુસ્તક તેનો 1મો અધ્યાય, ત્યાં યોહાન જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવે છે ત્યારે શું કહે છે? આ દેવનું હલવાન. અને એથી કરીને તેઓ જવાબ આપવાનું ટાળે છે. અને ઈસુ પણ તેમને કહે છે કે હું પણ તમને જવાબ નથી આપતો. સુવાલાઓ, આપણી પણ આવી જ કંઈક પરિસ્થિતિ છે? શું આપણને પણ આજે પ્રભુ અમુક પ્રશ્ન પૂછી રહ્યો છે? આજે પ્રભુ તમારી સાથે આ દુઃખ સહન સપ્તાહના અઠવાડિયા દરમિયાન તમારી સાથે વાત કરી રહ્યો છે? અને શું તમે પણ આ અધિકારીઓની જેમ, આ યાજકો અને વડીલોની જેમ તમે પ્રશ્ન કરો છો કે તને મારા જીવન પર શું અધિકાર છે? તને મારા જીવન પર શું અધિકાર છે? તમે પણ પ્રભુના કાર્ય જોયા છે? તમે પણ પ્રભુનું અજાયબ જેવું કામ અમુક લોકોના જીવનમાં જોયું છે? કદાચ તમે જે લોકો પ્રાર્થના દ્વારા સાજાપણું પામ્યા છે તેનો પણ તમે અનુભવ કર્યો છે? તમે જાણો છો કે આ જે પવિત્ર શાસ્ત્રમાં વચનો છે તે સત્ય વચનો છે અને તેની સામે કોઈ જાતની દલીલ કરી શકતા નથી, અને આટલા બધા પુરાવા હોવા છતાં હજુ પણ તમે તમારા પોતાના ધર્મમાં જ પડી રહ્યા છો? અને હા, જ્યારે હું ધર્મ કહું ત્યારે હું ખ્રિસ્તી ધર્મની પણ વાત કરું છું. શું તમે આ બધું જાણ્યા છતાં હજુ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા જીવન પર અધિકાર નથી આપ્યો? તો વાલાઓ, આજે જ તમે નિર્ણય કરો અને પ્રભુને તમે સ્વીકારો. એ જ દેવનો દીકરો છે. માર્ગ, સત્ય તથા જીવન હું છું, બીજું કોઈ આ કહી શકતું નથી, બીજું કોઈ આપણને અનંત જીવન આપી શકતું નથી, બીજું કોઈ આપણને સ્વર્ગમાં લઈ જશ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, મારા સિવાય તમને બાપની પાસે કોઈ નથી લઈ જઈ શકતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સર્વ અધિકાર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સર્વ સત્તા આપવામાં આવી છે, આપણા જીવન ઉપર તેમનો અધિકાર છે. એમના જે પણ નિર્ણય લે, જે પણ નિર્ણય લે, એમને આપણા જીવન ઉપર, આપણા હૃદયમાં તેમનું શાસન હોવું બહુ જરૂરી છે. અને જો કદાચ તમે હો કહેતા હોય કે હું તો તારણ પામેલો છું, હું તો તારણ પામેલો છે, સંપૂર્ણ રીતે હું પ્રભુને આધીન છું અને એનો સંપૂર્ણ રીતે મારી ઉપર અધિકાર છે, તો આપણે આગળ વાંચીએ અને જુઓ કે પ્રભુ આપણને શું ઉદાહરણ આપે છે, શું ઉદાહરણ આપે છે. ટૂંક સમયમાં હું તમને આ સમજાવવા માગું છું. 28મી કલમ માથીની સુવાર્તા તેનો 21મો અધ્યાય આગળ એમ કહે છે, પણ તમે શું ધારો છો, એક જણને બે દીકરા હતા અને તેણે પહેલાની પાસે આવીને કહ્યું, દીકરા તું આજે દ્રાક્ષવાડીમાં જઈને કામ કર. દ્રાક્ષાવળી એટલે ઇસરાયલ, પ્રભુના લોકો મધ્યે જઈને કામ કર એવું આપણે માની શકીએ. જો તમારે દ્રાક્ષાવાળી પાસે શીખવું હોય તો યશાયાનું પુસ્તક તેનો 5મો અધ્યાય તમે વાંચી શકો છો અને ત્યાં તમને તેનો ખુલાસો મળશે. અને તો આ જે બાપ છે જેને બે દીકરા છે, તે પહેલાની પાસે આવીને કહે છે કે દીકરા તું આજે દ્રાક્ષવાડીમાં જઈ અને કામ કર. આ જે પિતાની એક આશા છે, એમ કહી શકાય કે પિતાનો એક અધિકાર છે આ દીકરા પર કે તેને કહે કે જા તું દ્રાક્ષાવાડીમાં જઈ અને કામ કર. પણ આ જે દીકરો હતો તેણે શું જવાબ આપ્યો, તે આપણે જે યાજકો અને વડીલોને જોયું આગલી કલમોમાં, એવો એનું હૃદય કદાચ હશે આપણે એવું કહી શકીએ. અને તેણે જવાબ આપ્યો કે હું નથી જવાનો. તો પણ પછીથી તે પસ્તાઈને ગયો. પહેલાં તો તેણે અધિકાર માન્ય કર્યો નહીં, પણ પછી જ્યારે કદાચ એકલો હશે, થોડું વિચાર્યું હશે, જે કાર્યો અને જે ઉપદેશ હતો તેની પર જેણે લક્ષ્ય આપ્યું હશે, ત્યારે તેણે પસ્તાઈને ગયો. એ શબ્દ બહુ જ મહત્વનો છે, બહુ જ અગત્યનો શબ્દ છે કે પસ્તાઈને એ ગયો. અને બીજાની પાસે આવીને તેણે તેમ જ કહ્યું, ત્યારે તેણે ઉત્તર દીધો, સાહેબ હું જાઉં છું. તો પણ તે ગયો નહીં. બીજો દીકરો છે, બીજા સમયે પ્રભુ આ પિતા એ દીકરા પાસે જાય છે અને એ જ પ્રશ્ન એ દીકરાની આગળ મૂકે છે, ત્યારે આ દીકરાનો જવાબ કંઈક જુદો જ હોય છે. બહુ માનથી, સાહેબ હું જાઉં છું, પણ કયા પછી તે ગયો નહીં. 31મી કલમ અને હું પછી આગળ આની સમજણ આપું છું તમને, તો તે બંનેમાંથી કોણે પિતાની ઈચ્છા પ્રમાણે કર્યું, તો તેઓ તેને કહે છે કે પહેલાંએ. ઘણા બધા પ્રશ્ન પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એ શિક્ષણ આપતા હતા ત્યારે પૂછતા હતા. કદાચ આ પહેલી વખત તેઓ એકદમ નીડરતાથી જવાબ આપી શક્યા હતા, કારણ કે પ્રશ્ન બહુ આમ જોવા જઈએ તો બહુ સહેલો છે. આમાં કંઈ આપણે બહુ ઊંડાણમાં ઉતારવાની જરૂર નથી. બહુ સહેલો પ્રશ્ન પ્રભુએ તેઓની આગળ રજૂ કર્યો હતો કે કોણે પિતાની ઈચ્છા પ્રમાણે કહ્યું, એટલે આ લોકોએ તરત જ જવાબ આપ્યો કે પહેલાંએ. ઈસુએ તેઓને કહે છે કે હું તમને ખચિત કહું છું કે દાણીઓ તથા વેશ્યાઓ તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં જશે. અહીંયા જ્યારે આ શબ્દો લખવામાં આવ્યા છે તો આપણે ગેરસમજ ન થાય, એ પ્રભુ એવું નથી કહેતા કે અમુક લોકો પહેલાં સ્વર્ગમાં જશે પછી અમુક લોકો પાછળથી આવશે. એનો મતલબ આ નથી. એનો મતલબ એમ થાય છે કે તમે અમુક લોકો જે સમજો છો કે તમે તો તમારો એક પગ તો સ્વર્ગમાં જ છે અને બીજો પગ કેળાની છાલમાં છે કે ભાઈ લપસી અને સ્વર્ગમાં જ પહોંચી જઈશું, તો એ ગેરસમજમાં તમે ના રહેશો, કારણ કે આ દાણીઓ તથા વેશ્યાઓ તમારી આગળ ઈશ્વરના રાજ્યમાં જતા રહેશે અને તમે નર્કના દરવાજા ઉપર હશો. એનો મતલબ, એ મતલબ અહીંયા થઈ રહ્યો છે. કેમ કે યોહાન ન્યાયને માર્ગે તમારી પાસે આવ્યો તો પણ તમે તેના પર વિશ્વાસ કર્યો નહીં, પણ દાણીઓએ તથા વેશ્યાઓએ તેના પર વિશ્વાસ કર્યો અને જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહીં, તમે તેના પર નહીં કે તમે તેના પર વિશ્વાસ કરો. બહુ જ અજાયબ અને મહત્વના શબ્દો છે આ. અને આ જે વેશ્યા અને જે દાણીઓ છે એ તો જે પહેલો પુત્ર છે તેના સ્થાને છે, કે તેઓનું જીવન એકદમ બેફામ જીવન હતું. એમના જીવનમાં પ્રભુનું કોઈ સ્થાન નહોતું. જ્યારે પ્રભુએ કીધું કે તમે મારી માટે કામ કરો, ત્યારે તેઓ તો પોતાના જ મોજ શોખમાં પોતાના જીવન જીવવામાં વ્યસ્ત હતા. પણ જ્યારે તેમણે સંદેશો સાંભળ્યો, એવા સંજોગો ઊભા થયા, જ્યારે પ્રભુએ તેમના હૃદયનું દ્વાર ખટખટાયું, ત્યારે તેઓએ પસ્તાઈ અને જે આજ્ઞા આપી હતી તેનું પાલન કર્યું. પણ આ જે વડીલો અને યાજકો અને જે ધાર્મિક માણસો છે તે પોતાના મોંએથી તો એક વસ્તુ રજૂ કરે છે, પણ તેમના હૃદયમાં તો કડવાશ અને અંધકાર જ છે. તેઓ પોતાના મોંથી દેખાવ ખાતર પ્રભુને માન મહિમા આપે છે, પણ તેમના હૃદયમાં તો પાપ ભરેલું છે. અને એ વસ્તુ આ દ્રષ્ટાંત દ્વારા પ્રભુ શીખવવા માંગે છે. આ પ્રશ્ન યાજકો અને વડીલોની સમક્ષ મૂકવામાં આવ્યો હતો અને તેઓએ કીધું કે પહેલા, અને હવે પ્રભુએ તેમને ચાપખા રૂપે કીધું કે આ દાણીઓ તથા વેશ્યાઓ તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં જશે. તમે દંભી છો, યુ આર હિપોક્રિટ્સ. આ મંદિરમાં તમે યાજકનો પોશાક પહેરીને એક ધર્મનો ઢોંગ કરો છો, પણ તમે પ્રભુના વચનોને ઓળખી શક્યા નથી. પ્રભુના દીકરાને, તમારા મસીહાને તમે ઓળખી શક્યા નથી. અને આમાં જે પાઠ છે એ તો બહુ જ સહેલો પાઠ છે. તમે સર્વ આ થોડાક જ સમયમાં સમજી ગયા હશે. આ જે પિતા હતા, બંને દીકરાઓને એક જ વિનંતી કરી હતી. બંનેને જે કુટુંબનો વ્યવસાય હતો તેમાં મદદ કરવાનું પૂછ્યું હતું. એકે ના પાડી દીધી અને બીજાએ હા પાડ્યા છતાં અજ્ઞાનકિતાથી વર્ત્યો. શું આપણા જીવનમાં પણ આવું છે? શું આપણે પણ પ્રભુને લોકોની સમક્ષ સાહેબ સાહેબ કરીએ છીએ? હા પ્રભુ, દેવ મારો તારનાર, એવું કહીને આપણે કદાચ ચૌટા પર ઊભા રહીને મોટી મોટી લાંબી લાંબી પ્રાર્થનાઓ કરીએ છીએ, પણ આપણા હૃદયમાં પસ્તાવો નથી. આપણા હૃદયમાં હજુ પણ પાપનો અંધકાર છવાયેલો છે. અને જો તમારી પ્રભુ સાથેનો જે સંબંધ છે ફક્ત મંડળી આધારિત હોય તો અમુક વસ્તુ તમને હું કહેવા માંગુ છું. આ જે લોકો ફક્ત મંડળી દ્વારા પોતાનું તારણ શોધતા હોય છે, એક બાહ્ય ધાર્મિક જેનો દેખાવ હોય છે, એક બાહ્ય ધાર્મિક પણ હોય છે, પોતાના કાર્યો પર જેઓ પ્રભુને મળવા માંગતા હોય છે, સ્વર્ગમાં જવા માંગતા હોય છે, તો તેઓની અમુક ખાસિયાત હોય છે. તેઓ માને છે કે પ્રભુનું જે વચનો છે તે સાચા છે. તેઓ તે બાબતમાં ગંભીર પણ થવા માંગે છે. એવું નથી કે તેઓ સમજતા નથી, સમજે છે. તેઓને પાળવા પણ હોય છે. તેઓ પ્રભુનું જે કાર્ય છે તે બાબતમાં વાતો પણ કરતા હોય છે, મોટી મોટી વાતો કરતા હોય છે, આપણે તો સેવા કરવી જોઈએ, મંડળી આમ કેમ નથી કરતી, આપણા પાળક સાહેબ આમ કેમ નથી કરતા, આપણા આપણી મંડળીમાં બાઇબલ સ્ટડીનો બાઇબલનો અભ્યાસ થવો જોઈએ, આપણે ગરીબોને ખાવાનું આપવું જોઈએ, આવી આવી મોટી મોટી વાતો પણ કરતા હોય છે. તે જે બાહ્ય એક દેખાવ હોય છે ધાર્મિકપણાનો, તે સર્વ તમે તેઓમાં જોવો છો, પણ તેઓનું હૃદય પ્રભુને સોંપેલું હોતું નથી. તેઓના હૃદય ઉપર પ્રભુનો અધિકાર, પ્રભુની સત્તા હોતી નથી. તેઓ પ્રભુની ઈચ્છા પ્રમાણે, તેઓ પ્રભુની દોરવણી પ્રમાણે તેઓનું જીવન જીવતા નથી. તેઓ તેમ સમજે છે કે મારા જે ધાર્મિક કામો છે, મારી કરણીઓ છે, હું જે દાન આપું છું, હું મંડળીમાં જે સેવા આપું છું તે પૂરતું છે. તો વાલાઓ, આજે તમારી માટે હું બહુ જ દુઃખદ સમાચાર લાવ્યો છું. જો તમે તમારી પોતાની પર આધાર રાખીને ચાલતા હોય, જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તમે સ્વીકાર નથી કર્યો, તો તમે નર્કના માર્ગે ચાલી રહ્યા છો. અને જો તમારામાંથી કોઈ એવી ગેરસમજમાં હોય કે હું તો ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યો છું, નાનપણથી જ હું દેવળમાં જઉં છું, મારું બાપ્તિસ્મા એ તો તમે માનશો નહીં, અમારા પાળકે નહીં પણ બિશપ આવ્યા હતા અને એમણે મારું બાપ્તિસ્મા કર્યું છે, પૂર્ણ સભાસદના હું જે મારો વર્ગ હતો તેમાં હું પહેલા સ્થાને હતો, હું નિયમિત મારું દાન આપું છું, ચર્ચમાં હું આગેવાન છું, વગેરે વગેરે વગેરે. અને તમે સમજતા હોય કે તે દ્વારા તમે સ્વર્ગમાં પ્રવેશવાના છો, તો તમે પણ એ જ નર્કમાં જવાના છો જેમાં હિન્દુ અથવા તો મુસલમાન જઈ રહ્યો છે. ખ્રિસ્તી ધર્મ તમને બાપની પાસે લઈ જઈ શકતો નથી. ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને બાપની હાજરીમાં લઈ જઈ શકે છે. ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે તમે ઈશ્વર બાપની સમક્ષ ઊભા રહી શકો છો. આપણામાં દરેક વ્યક્તિ પાપી છે અને આપણે તારણારની જરૂર છે. કોઈ પણ ધર્મ, ખ્રિસ્તી ધર્મ પણ તમને બાપની આગળ ન્યાયી નહીં ઠરાવી શકે, અને આ સમજવું બહુ જરૂરી છે. અને આ જે દ્રષ્ટાંત છે બહુ સ્પષ્ટ રીતે આપણને જણાવે છે કે શબ્દ બાહ્ય દેખાવ નહીં, પણ જો આપણે પ્રભુની ઈચ્છા અને યોજના પ્રમાણે ચાલતા હોય, આજ્ઞાંકિતપણે જો આપણે ચાલતા હોય, તો જ આપણે પ્રભુના રાજ્યમાં પ્રવેશી શકીશું. આ જે માથીનો 21મો અધ્યાય અને આ જે કલમો આપણે વાંચી રહ્યા છે, અને છેક 23મા અધ્યાય સુધી જુદું જુદું શિક્ષણ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમયે મંદિરમાં આપે છે, તે સર્વ પ્રભુના રાજ્યમાં કેવી રીતે પ્રવેશવું તે વિશે છે. શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા હૃદયનો અધિકારી છે? આજે આ દુઃખ સહન સપ્તાહના અઠવાડિયા દરમિયાન ફરીથી આ પ્રશ્નનો જવાબ આપણા જીવનમાં આપવો બહુ જરૂરી છે. શું તમારા જીવનનો અધિકારી પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે? અને જો છે, તો શું તમારી પ્રભુ ઈસુ ખ્રિસ્તની ચાલ એક આજ્ઞાંકિત જીવનથી ઓળખાય આવે છે? શું તમે પ્રભુની દોરવણી પ્રમાણે દરેક નિર્ણય તમારા જીવનમાં લો છો? શું પ્રભુની યોજના પ્રમાણે તમે ચાલો છો? જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનના અધિકારી છે, તો અજ્ઞાનકિતપણે જીવવું એ શક્ય નથી. અને હું આશા રાખું છું કે ફરીથીને એકવાર આજે તમે તમારા જીવન તપાસશો, અને જો હજુ પણ એવી કોઈક વસ્તુ છે, હજુ પણ કંઈક આપણા હૃદયમાં એવું છે કે જે આપણે પ્રભુને નથી સોંપ્યું, તો આપણે એ પ્રભુને આજે સર્વ સોંપી દઈએ. ફરીથી આપણે એક પસ્તાવો કરી અને પ્રભુની પાસે માફી મેળવી અને પ્રભુએ પ્રભુની દ્રાક્ષાવળીમાં કામ કરીએ તેવી પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા છે. શું આજે તમે એક આજ્ઞાંકિત જીવન જીવવાની શપથ નથી લેતા કે હા પ્રભુ, કદાચ હું ક્યાંક પગલું ચૂકી ગયો છું, હા પ્રભુ મારી આ એક ભૂલ થઈ ગઈ છે, પણ પ્રભુ મને માફી આપ, હું તારી આજ્ઞા પ્રમાણે ચાલવા માંગુ છું. ઓ અમારા પરમ પવિત્ર પ્રભુ બાપ, ફરીથી એકવાર તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ બાપ. અમે તો ક્યાં તમારા પ્રેમને લાયક છે પ્રભુ બાપ, પણ પ્રભુ બાપ તમે અમારી પર પ્રેમ કર્યો, તમારો એકાક જનિત દીકરો અમને સોંપ્યો કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તે નાશમાં ન જાય પણ અનંત જીવન પામે. પ્રભુ બાપ, પ્રભુ બાપ, જો હજુ પણ અમારામાં કોઈ એવું છે કે જે સંપૂર્ણ રીતે તમને સોંપાયેલા નથી લો, પ્રભુ બાપ, જો હજુ પણ અમારા હૃદયમાં કોઈક એવો ભાગ છે જેની ઉપર અમે તમને અધિકાર નથી આપ્યો, તો અમે તમારી માફી માંગીએ છીએ પ્રભુ બાપ. પ્રભુ બાપ, તમે તમારું વર્ચસ્વ અમારા હૃદય પર સ્થાપો, અને પ્રભુ બાપ અમે એક આજ્ઞાંકિત જીવન જીવી શકીએ તે માટે તમે અમને શક્તિ, બળ અને વિશ્વાસ આપો. આ સર્વ અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.